जय जिनेन्द्र। समय साथ आश्रव अधिकार, એમાં 123 નંબરનો શ્લોક, એનો ભાવાર્થ આપણે ચાલતો હતો, શુદ્ધ નહીં, બરાબર અહીંયા પહોંચ્યા હતા, શુદ્ધ નહીં, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી, કાલે અહીંયા બધી વાત આપણે તો ચાલી છે, પરંતુ બધે મૂળ આખી જૈન દર્શનની શૈલી શું છે, મુખ્ય ગુણ કેમ લક્ષમાંથી ગૌણ કરજે, જેવી રીતે કે ના અમારે બીજા પૂતગલ ને ધર્માસ્તે બધાનું શું કામ છે, એટલે એ બધાને શું કહ્યું, અભાવ નથી છે. અરે ભાઈ, જગત નું જે અસ્તિત્વ હોય એને તો નાસ્તી અભાવ કેમ કહી શકે, તારે પ્રયોજન નથી તો કે તું એને શું કરજે, ઇગ્નોર કેમ, એને ઓવરલુક કરજે, ઇગ્નોર કરજે. જેમ બજારમાં જઈને ત્યારે બજારમાં શું જોવે, આપણને જે જોવે એ જ વસ્તુ એને ડિસ્પ્લે કરવી જોઈએ, બીજી નહીં ને, અને પણ આમાં જરૂર નથી. અરે ભાઈ, તમને જરૂર નથી પણ જગતમાં બીજાને જરૂર છે, તમને નથી જોતું તો તમે ઇગ્નોર કરજો, પણ તમે એમ કહો કે અભાવ એ હોય જ નહીં, એવું
એનો અભાવ ક્યાં,
એવું ક્યાંથી, તો એ રીતે આખી એ જૈન દર્શનની શું છે મુખ્ય ગૌણ શૈલી, એક આખા હવે પોતામાં ને પોતામાં પણ એ મુખ્ય ગૌણ
પ્રયોજન માટે,
પોલામાં લક્ષ છોડીને પણ એની રીતે છે કે એનું પણ એનું છે, તું લક્ષ છોડજે એમ કે હું કામ છે, આપણે મારે કામ છે કે એમ નહીં, જગતમાં જેની હયાતી છે એનો ક્યારે અભાવ ઈચ્છિત નહીં, વિપરીતતા થશે. તો એ અહીંયા પેલું તો પોતામાં ને પોતામાં જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી, જ્ઞાનના વિશેષો એટલે કોણ, મતિ શ્રુત અવધિ મન જે છે ને, એ બધા વિશેષો એક એકમાં પાછા ભેદ પડતા હોય છે. મતિ જ્ઞાનના ક્યાં ભેદ, અવગ્રહ્ય, અવાય ધારણા, સ્મૃતિ, તર્ક ને અનુમાન ને બધા છે ને, એટલે શ્રુત જ્ઞાનના પણ પ્રત્યક્ષ પરોક્ષ ને બીજા ભેદો બધા બહાર ના આવે છે, ક્ષિપ્ર અક્ષિપ એવા બધા ઘણા બધા ભેદો આવે છે. અવધિ જ્ઞાનના દેશ પરમ અને સકલ અવધિ એવા બધા છે ને, તે બધા ભેદોને જો ફરીથી એ પર્યાયમાં તો ઊભા થશે, જેમ જેમ ભૂમિકા થાય થશે ઊભા, પણ એ બધાને શું કરજે, કારણ કે એનો છે એનો સ્વીકાર પણ પ્રયોજન નથી. તો સમસ્ત વિશેષોને ગૌણ કરી, હવે પર નિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ, આમાં કોની વધારે લીધું,
પર નિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ,
એટલે શું પર નિમિત્તથી થતા સમસ્ત ભાવો, તો ઓલાય જે છે વિશેષો જે છે એ પણ જ્ઞાનાવાણીના ક્ષપશમને નિમિત્તે હશે હશે ને, તો એ કેમ ને આમાં શું ફરક પડે, અહીંયા
પરમાં તો કંઈ તારું છે જ નથી,
પરને તો નહીં પરના નિમિત્તે, તો પહેલામાં જે કીધું સમસ્ત વિશેષો તેમાંય નાનાવણી કર્મનો ક્ષોપસમ નિમિત્ત છે કે નહીં, એને નિમિત્તે છે ને,
એક્સક્લુઝિવ જ્ઞાન માટે કીધું, બાકી બધા
અહીંયા મુખ્યતા જે જો ઓલરેડી ક્ષોપસમ કિલેલો છે એ ભેદ લીધા, અને ઓલા ચારિત્રને શ્રદ્ધામાં અનાદિની વિપરીતતા છે એ લીધી, શું છે બેમાં સરખ નહીં ખ્યાલ આવ્યો, દર્શન જ્ઞાન અને વીર્ય જે ખીલેલા છે ક્ષોપસમ છે તે એના ભેદો કીધા, અને શ્રદ્ધા અને ચારિત્રમાં શું છે અથવા આનંદ બધી વિપરીતતા હોય છે, તો એના નિમિત્તે કર્મના ઉદયના નિમિત્તે ઓલામાં
ક્ષોપસમના નિમિત્તે, ઓકે
બે ફરક પડ્યો, હવે
એટલે આ શુદ્ધ જ્ઞાનમાં ત્રણે ત્રણ લઈ લેવાના, દર્શન ને
એના સાથે,
બરાબર,
આ તો ભલે એટલું ખાલી જ્ઞાન લીધું પણ હવે ખ્યાલ આવી ગયો એમાં ક્ષોપસમના નિમિત્તે આવશે, કારણ કે ભેદો હશે તો ક્ષોપસમના નિમિત્તે છે, ભલે સાથે ઉદય ભાવ હશે ઉદય ભાવ હશે જ એ એનાથી, અને અહીંયા આખું કોના લીધું, ઉદય હોય છે વિપરીત સાવ છે ને, શ્રદ્ધાને ચારિત્રમાં સાવ વિપરીત આનંદ અથવા લઈએ તો એ રીતે આખું નહીં લાગે એવું ટેલી,
બરાબર,
તો એ રીતે પર નિમિત્તથી તથા સમસ્ત ભાવોને, અહીંયા સમસ્ત ભાવ એટલે સમસ્ત અશુદ્ધ ભાવો મૂળ થાય ત્યાં, કારણ કે મિથ્યા દ્રષ્ટિથી આગળ વાત લેવાની છે ને, આગળ લેશે એ પ્રમાણે શુદ્ધ નહીં છે ને, સૌથી શરૂઆત થાય છે એટલા માટે સાધક દશા થઈ ગઈ તો હજી બે બધું છે, પણ આ તો અહીંયા સાવ શુદ્ધ નહીંની આખી શરૂઆત થઈ તેના લીધે, બરાબર, આમ લાગે છે ને કાંઈક ઇન્ટેન્શનથી આ બધા લખતા હોય છે, આપણે વિચારીએ ત્યારે એમ લાગે કે શું હશે, પણ એમ થાય કે એમાંથી પાછળ કાંઈ હેતુ છે, તો શુદ્ધ નહીં અને આ રીતે આમાં વિચાર કરીએ તો શું થાય? હજી કઈ કઈ લિંક આની સાથે 14મી ગાથામાં જેમ લીધા તો એમાં જે બધા નિમિત્ત એમાં ગતિ આદિ ને એ બધું આવે અને ક્ષોપસમમાં હાનિ વૃદ્ધિ બરોબર એમાંય પણ હતું ને, અને છેલ્લો જે અસંયુક્ત ભાવ છે એમાં પણ મોહ ભાવ એ પણ એના નિમિત્તથી આવી ગયો. તો ગતિ લેવાય મોહ ભાવ એ નિમિત્તથી, અને જે નિયત ભાવ છે એમાં બધા ભેદોથી હાનિ વૃદ્ધિથી એ રીતે લઈને. તો એ સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પર નિમિત્તિ તથા સમસ્ત ભાવોને ગૌણ. આ બસ અંતે આપણને શું કે શીખડાવે છે કે જેનું તને પ્રયોજન નથી એનું લક્ષણ દે બસ. કારણ કે પર્યાયમાં તો જ્યાં સુધી પૂર્ણતા નહીં થાય ત્યારે આવા ભેદો તો ઊભા થવાના છે. સિદ્ધશા થાય પછી આવા ભેદો નહીં પડે, એમાં તો એક ધારાએ ચાલશે. પણ જ્યાં સુધી વિપરીતતા છે અને સાધક દશા છે ત્યાં સુધી બે રીતે રહેશે. ક્ષોપસમમાં વધઘટ થશે અને આના નિમિત્તે ભાવો બધા જુદા. હા તો એ ગૌણ કરી બેનું શું આવ્યું? એક એક નાસ્તિ ભાવ. હવે અહીંયા અસ્થિમાં શું? આત્માને આવું કોણ કરે છે? શુદ્ધ નહીં. શુદ્ધ નહીં શું કરે? જેનું પ્રયોજન નથી એને શું કરે છે? ગૌણ કરે. અને જેનું પ્રયોજન છે એને શું કરે છે? શું કરે છે મુખ્યમાં? કે આત્માને શુદ્ધ નિત્ય અભેદરૂપ એક ચૈતન્ય ભાવ ગ્રહણ, ચૈતન્ય માત્ર ગ્રહણ કરે છે. હવે આ વિષય આવ્યો આશ્રય બુદ્ધિ. કોને મુખ્ય કર્યું? કે કોકને ગૌણ કર્યું તો કોકને મુખ્ય તો કરવો જ પડે. તો એક મુખ્ય કોણ લીધો? કેવો વિષય લીધો? શુદ્ધ નિત્ય. નિત્યમાં કોણ આવી જાય? બધા નાશવાન ભાવ આવી જાય. આવે છે એક સરસ શ્લોક છે ને, સમસ્ત નાશ પામવા યોગ ભાવો થી જે દૂર છે. એનાથી દૂર છે સમસ્ત નાશ પામવા યોગ ભાવો થી જે દૂર છે એનાથી રહિત છે. નિયમ સાર 38 ગાથા પછીનો શ્લોક એમાં સરસ છે. પેલો ગુરુદેવ ત્યાર હોય છે એમાં ચાર બોલ જયતી નિયમ સમય સાર એમ સાર એના પછી એક એક ના છે ને ચાર લાઈન છે એમાં દરેકમાં બબ્બે છે એ રીતે. ચલો તો એ આત્માને શુદ્ધ નિત્ય. આત્માને શુદ્ધ કેવો? કેવળ નામ સિદ્ધ દશાને શુદ્ધ કેવું બે ફરક છે કે એક જ વાત?
ફરક છે.
શું ફરક? મોટામાં મોટું એ વિચારતા રહેવાનું. એ પોતે કાળ અપેક્ષા ક્ષણિક છે એટલે આશ્રયભૂત નથી, અને જે સાપેક્ષ હોય એનો કોઈ અવલંબન નથી. અવલંબન કોનો લેવાનું? નિત્ય તો હોય અને સાથે કેવો હોવો જોઈએ? નિરપેક્ષ હોવો જોઈએ. તો એ આખો નિરપેક્ષ તત્વ છે આ, કે જેના આશ્રયે નવી શુદ્ધતા પ્રગટ થશે. તો એવો હું નિરપેક્ષ શુદ્ધ છું, કર્મની સાપેક્ષતા વાળો હું નથી.
બરાબર,
કેનો અભાવ છે એટલે મારામાં શુદ્ધતા થઈ એવી સાપેક્ષતા એ તો ભાઈ આને બહુ લોન આપી છે ને અત્યારનું બેંક બેલેન્સ એટલે વધ્યું છે, પણ અંતે તો લાયબિલિટી તો એવી સાપેક્ષતા નથી.
બરાબર,
કોઈની લોન લે બેંક બેલેન્સ વધે ને તો પૈસાદાર થયો ને?
એમાં
સાપેક્ષતા આખી એનાથી. આ એક બહુ જૈન દર્શન ક્યાં સુધી લઈ જાય છે? વિપરીતતા તો નહીં, અધુરાશ તો નહીં, પણ ક્યાંય સાપેક્ષતા પણ નહીં. આવું એક નિરપેક્ષ છે એવું આત્મા શુદ્ધ, અને સાથે હું કેવો છું? નિત્ય. ચાલ આમ નિત્ય કેમ લેતા? શુદ્ધ ને નિત્ય આમ શા માટે જ લેવું? અભેદ જુદી. ચાલો પછી નિત્ય હંમેશા કોઈ નિત્ય ના હોય ને ત્યારે એના સંબંધે વિકલ્પો રહેશે, રહેશે કે નહીં, ટેકુશે કે નહીં, પણ એ કે ના હંમેશા અહીંયા જ રહેવાનો છે, કાંઈ ચિંતા ના કરતો. એ કાળથી પણ એક નિશ્ચિતતા થાય ને?
બરાબર છે, ચિંતા કોઈ ન રહે,
વિકલ્પો એ તરફના ન રહે ને, કે ભાઈ આ તમે ચિંતા ના કરો અહીંયા જ રહેશે, તમે જ્યારે પણ જોશે ત્યાં અહીંયા જ હશે. એમ અહીંયા આશ્રયભૂત તત્વ, નો ડાઉટ જે સ્થિર જ હોય, નિત્ય શાશ્વત હોય, પણ એની એક નિશ્ચિતતા, અભેદ કહીને નિશ્ચિતતા, શુદ્ધ કહીને, કે તને એ શુદ્ધ હોવાથી તને શુદ્ધતા મળશે. સાકર ગળપણથી ભરેલી છે તો જ તને ગેળો સ્વાદ મળશે. તો શુદ્ધ છે, નિત્ય, અભેદરૂપ. ફરીથી અભેદ, શ્રદ્ધાનો વિષય કેવો હોય?
બિલકુલ અભેદ.
કેમ અભેદ હોય? અખંડ ને જ ગ્રહે છે. શું કામ? શ્રદ્ધાની અર્પણતા અખંડ પડે, ખંડખંડ ન હોય. અને મને અત્યારના આમ ગણે છે, કાલે આમ ગણશે, એમાં અથવા મારે ભેદ પડ્યો નહીં. શ્રદ્ધા જે જેને ગ્રહણ કરે એના શું સર્વાંગ આમ જેને કહે ને, જે માતા પિતા પ્રત્યે આમ સામાન્ય દ્રષ્ટાંત લૌકિકતામાં કેવું હોય કે ના ના તમે હમણાં 6 મહિના માં ત્યાં રહેજો, પજાવ બીજાને ત્યાં, કેવું ન હોય. એની એક અર્પણતા એમ શ્રદ્ધાની શું છે અર્પણતા કેવી છે? એક સર્વાંગે પૂરી. તો એનો વિષય પણ એવો અભેદ અખંડ જ હોય. ખંડ પડે એ, અરે જ્ઞાનને ખંડ ન હોય શ્રદ્ધાને ક્યાંથી? ખંડખંડ જ્ઞાન પણ સ્વીકાર્ય નથી.
બરાબર છે.
કારણ કે જ્ઞાનનું પણ કાર્ય શું છે? અખંડ પણ વિષયને ગ્રહણ કરો, ખંડ પાડવે તો અધૂરા છે. તો શ્રદ્ધા પણ કેવું કરે છે? તો અભેદ, તો એ શુદ્ધ નિત્ય અભેદરૂપ. એના માટે બહુ દ્રષ્ટાંત જોઈએ તો ઘણી વાર આવું બધું જોતા જવું. ક્યાં ક્યારેક આપણે નીકળીએ બાય રોડ તો શું આવે? મોટી નદી આવે, એના પર શું હોય? બ્રિજ, બ્રિજ હોય. અને તો ઓલા નદીનો પ્રવાહ કેવો હોય? નીચેથી કેવો થાય? એ થોડો ફંટાઈ જાય, પછી ભલે પાછો ભેગો થાય. એટલે પિલર હોય ને, એના એના પિલર હોય ને, એક નદીનો પ્રવાહ કેવો આવતો હોય છે? અખંડપણે આવતો. અને જ્યાં પિલર આવે ત્યાં કેવો થઈ જાય? ફંટાઈ. પછી ભલે એમ અહીંયા, અરે અખંડપણે જ્ઞાન પ્રવાહ આવવો જોઈએ શ્રદ્ધાનો. એને બદલે આ બધા વિકલ્પોમાં, વિષયોમાં ભેદ પડે છે, ફંટાઈ જાય. એ કામ ને એક ધારે આમ આમ દૂર જઈએ તો નદીનો પટ ને કેવું પાણી ના, એક ધારે આમ અખંડ પણ આમ વહી જતું હોય. અને આ બધું શું કરાવ? તેનું ખંડ છે. તો અહીંયા શુદ્ધ નિત્ય અભેદ, અને અભેદ કીધું એટલે એક જ પ્રશ્ન જ નથી, એક. તો એ એક. હવે આ આ જે ત્રણ છે ને, ચાર વિશેષણ, ક્યાં ચાર આવ્યા? શુદ્ધ નિત્ય અભેદ અને એક. એ કોને લાગુ પડે? ધર્માસ્તી કઈ ને અધર્માસ્તી એ બધામાં પણ એવું, એક પૂતગલ પરમાણુ લો તો પણ એવું છે. તો અહીંયા આખું એક આત્માને જુદો પાડવા માટે હવે શું લીધું? ચૈતન્ય માત્ર. ચૈતન્ય માત્ર જો એ કરીને ગુણભેદ પણ છોડાવી દીધા. એક રૂપ અભેદ અખંડ ચૈતન્ય માત્ર ગ્રહણ કરે છે. કોણ? શુદ્ધ શું કરીને? કે બીજાને ગૌણ કરીને. ઓલા જ્ઞાન દર્શનના જે ક્ષોભસમ છે એના ભેદોને ગૌણ કરે, અને જે અશુદ્ધતાના નિમિત્તો જે પરના નિમિત્તે એને પણ ગૌણ કરે. અને અસ્થિ રૂપમાં આવા શુદ્ધ નિત્ય અભેદ એક ચૈતન્ય માત્રને ગ્રહણ, અને તેથી પરિણતિ શુદ્ધના વિષય સ્વરૂપ ચૈતન્ય માત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર એટલે કે સ્થિર થતી જાય છે. પાછો શબ્દ શું?
વર્તમાનમાં થાય છે ને,
પ્રોસેસ ચાલુ જ, કારણ કે હજી પૂર્ણતા નથી થઈ, શરૂઆત થઈ જ, પણ હજી પૂર્ણતા, તેની પ્રોસેસ કેવી હોય છે? એ ચાલુ. ચૈતન્ય માત્રને ગ્રહણ કરે છે, અને તેથી પરિણતિ. આમ કહીને શું બે કર્યું? ઉપયોગ આત્મા સમક આવ્યો છે તો પરિણતિ પણ બધાય એને જ ફોલો કરીને. એવું
ઉપયોગની ખાલી વાત નથી, બંને વાત.
હા, ઉપયોગ સાથે પણ હતી, બધું જ, બધું સાથે. ક્યારે પણ એવું ન બન્યું હોય કે ઉપયોગ અંતર સન્મુખ હોય પરિણતિ બન્યું.
બરાબર છે.
ઉપયોગ અંતર સન્મુખતામાં આવ્યું તો પરિણતિ પણ બધા ગુણોની પછી સાથે આવે છે.
પણ અહીંયા આગળ એટલે શુદ્ધ નહીં નો જો વિષય છે એની વાત કરીએ તો શુદ્ધ ઉપયોગ બહાર કદાચ શુદ્ધ ઉપયોગ નથી, પણ પરિણતિ તો ચાલુ જ છે.
પરિણતિ ચાલુ છે. તો અહીંયા તો આખું એમાં શું છે? તેથી પરિણતિ શુદ્ધ નહીં ના વિષય ચેતન માત્રને આ શરૂઆત થાય છે ને, પછી ઓલું રહી જાય છે જુદી વાત છે. આ તો શુદ્ધ નહીં જ્યાં ગ્રહણ કર્યું શુદ્ધ ઉપયોગમાં, તો બધી જ પરિણતિ એના તરફ દશાની આખી પછી આગળ વધતું જશે એમ, તો એ શુદ્ધ નહીં તેથી પણતી ન જ રહે. ઉપયોગી તો ચારિત્ર નો પુરુષાર્થ, અને ઉપયોગ જો ટકી રહ્યો તો શ્રેણી માંડીને કેવળ નામ થઈ જાય બધું. તો અહીંયા ફરીથી શુદ્ધને ગ્રહણ કરે છે, અને તેથી શબ્દ છે ને પ્રારંભ થયું શુદ્ધને ગ્રહણ કર્યો શુદ્ધાત્માને, તો પણથી પણ શુદ્ધનયના વિષય સ્વરૂપ ચૈતન્ય માત્ર શુદ્ધાત્મામાં એકાગ્ર એટલે સ્થિર થતી જાય છે. ઉપયોગ પણથી પણ સ્વભાવ તરફ બધા ગુણોની બધાની એ ઢળી જાય, અને ઢળીને પછી પણતી રહી જાય છે. ઉપયોગ એ બહાર જાત હોય તો એકાગ્ર એટલે સ્થિર થતી જાય છે, અને એ રીતે એ પ્રમાણે હવે જેમ જેમ આગળ વધતું જાય હવે, અને પહેલું એક સરસ એમાં શબ્દ આવે છે ને પણતીની પછી ગાઢપ, ગાઢપ એટલે ખબર પડે ઉપયોગની સ્થિરતા, એટલે ઉપયોગ જાવતા જાય પણ પણતી પણ આ વિશેષ વિશેષ ઠરતી જાય, ગાઢ થતી. જેમ મેળવાણ નાખ્યું તો દૂધ હવે કેવું થાય છે જામતું જાય છે, પણતીની ગાઢપ એના સાથેની સ્થિરતા લિંગતા કે એકાગ્ર સ્થિર થતી એક શ્રદ્ધાની છે. હવે તો બીજી બધી પણતીઓ છે એ પણ હવે જેટલી જેટલી એમાં ગાઢતા, જે રીતે ચોથે ગુણ સ્થાને થયું તો પાંચમાં એના કરતાં વધારે બને છે ને. ઉપયોગ જતો આવતો રહે પણ એ જેમ જેમ ગુણસ્થાન આગળ વધે છે પણતી કેવી જાય છે, ગાઢ થતી જાય છે, ગાઢપ એની વધતી જાય છે ને. કારણ કે આ બાજુ
ચારિત્ર ગુણ મને લાગે છે
ચારિત્રમાં બધામાં પણ સ્વભાવ સન્મુખતાનો વીર્ય જે છે બધું હવે સ્વરૂપની રચનામાં વિશેષ વૃદ્ધિ થતી જાય છે,
એટલે અનંત ગુણો એ દ્રવ્ય તરફ ઢળે છે.
એની બસ એનું ઢળવું વધતું ગયું છે. હવે પહેલું પહેલું એક કસાયનો અભાવ છે
બને,
ક્વોલિટી તો રહેવા માંડી, હવે ક્વોન્ટિટી વધવા માંડી સ્થિરતાની. ચારિત્ર સાથે બધામાં એટલું
સામાન્યપણે મગજમાં ચારિત્ર અને શ્રદ્ધા નહીં આવે, પણ આ બધી
બધી સાથે સમય આ તો અનુભવ ક્લિયરલી કહી શકાય છે. કારણ કે એક એક કસાઈ ગયો તો ચારિત્ર આપણને વધારે ખ્યાલ આવતો જાય કે દેશ ચારિત્ર સકલ, એટલે વિકલ્પથી પણ એવું, પણ સાથે સાથે બધી જ પણ હતી ને વીર્ય હવે સ્વરૂપની રચનાની વૃદ્ધિ કરવા માંડ્યો રીતે બધામાં લાગુ કરે. તો એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પકાળમાં, હવે આવું પ્રોસેસ વધતું જાય છે, પહેલાં થયું પછી આવું શું થાય છે પ્રોસેસ વધતું જાય, તો શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો કોણ હોય? શુદ્ધનયનો આશ્રય કરનારા સાધક જીવો, આપણે તજી કરવાનું છે પણ આવું કરનારા કોણ છે? સાધક જીવો. અને પૂર્ણ થઈ ગયું પછી તો હવે એને કોઈ આશ્રય લેવો કે એવું નથી, પણ શુદ્ધનયનો આશ્રય એનું અવલંબન તો છે. આ તો આપણે સાધક દશાની મુખ્યતાથી લઈને તો એ પ્રમાણે, અને આ રીતે એક સરસ જયચંદજીએ આપી દીધું આપણને, શું છે શું એક હિંટ આપી દીધી
પ્રોસેસ,
જેમ પવિત્ર ધર્મી આવ્યા હતા ને સમ્યક દ્રષ્ટિ, એમાં કે જે શુદ્ધનયનો આશ્રય કરે એ બધા ધર્મી છે, એ બધા સાધકા, અને એ તો આગળ આવશે ને બંધ નહીં. નિશ્ચય ને આશ્રિત એટલે શુદ્ધ ને આશ્રિત જેવો પ્રાપ્તિ કરે એ અહીંયા એ કરનારા જીવો હવે અલ્પકાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલી, જો વાત છે નથી લીધી જ્ઞાનથી, બાકી હજી તો ચારિત્રની બધાની થોડી થોડી બહિર્મુખતાની હતી તો એ બધાને પણ જ્ઞાનથી વધારે ખ્યાલમાં આવે તો ઉપયોગ હજી બહાર જાય છે એ છે. અહીંયા પણતી સર્વથા બહાર વહી ગઈ છે એમ પણ નથી, અહીંયા શું છે ઉપયોગ કે અલ્પકાળમાં, હવે આ પ્રોસેસનો અલ્પકાળ છે શેના માટે કે બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને હજી બહિર્મુખતા ઉપયોગ જે રહેતો તો એને કેવી છે સંકેલીને, સંકેલીને એટલે શું આમ સમાવીને, સંકેલી નાખે ને એટલે ખૂણામાં એમ એમ હવે શેમાં સમાવે છે પોતાનો જે શુદ્ધનયનો વિષય છે એમાં પણતીને ડૂબાડી દે સમાડી દે જેને સંકેલીને શુદ્ધનયમાં, એટલે કે આત્માની શુદ્ધતાના અનુભવમાં નિર્વિકલ્પણે ઠરતા. હવે શુદ્ધનયમાં એનો અર્થ શું કર્યો? આત્માની શુદ્ધતાના અનુભવમાં એટલે શું લેવું? પર્યાયમાં ઠરતા, નિર્વિકલ્પણે ઠરતા શુદ્ધતાના અનુભવમાં, એટલે એમાં એની તારતમ્યતા વધતી જાય એમાં. બાકી આશ્રયભૂત રહીને તો શુદ્ધ નહીં ના વિષયમાં, પણ હવે પ્રગટતા જે થઈ છે એમાં નિર્વિકલ્પણે ઠરતા, એટલે કે એની જ નિર્વિકલ દશા થતા વધતા વધતા એમ નિર્વિકલ્પણે ઠરતા. કારણ કે જે આગળ વધે છે તો નિર્વિકલતાના બળે વધે છે ને, એટલે એ અનુભવમાં હવે નિર્વિકલ્પણે વધતું જાય છે, એની તારતમ્યતા વધતી જાય. અને બીજું લઈએ તો શુદ્ધ નહીંના વિષયમાં નિર્વિકલ્પણે ઠરતા બે રીતે લે. એટલે આમાં બ્રેકેટ લખ્યું છે એટલે એમ કે આત્માની શુદ્ધતાના અનુભવમાં નિર્વિકલ્પણે ઠરતા સર્વકર્મોથી ભિન્ન હોવા એનું શું આવે છે ફળ? કેવો છે આત્મા ત્યારે? સર્વકર્મોથી ભિન્ન કેવળ જ્ઞાન સ્વરૂપ. આ થોડી વંચાઈ ગયું છે, આ તો ફરીથી આપે લીધું અમૂર્તિ ક્યાં સુધી તો પહોંચી ગયા હતા આપણે. પુરુષાકાર વિતરાગ જ્ઞાન મૂર્તિ સ્વરૂપ પોતાના આત્માને દેખે છે. દેખે છે એટલે
અનુભવ
એટલે એમાં ઠરી ગયા, પૂર્ણ થઈ ગયા છે. દેખે છે હજી કાંઈ અવલોકનની તો વાત નથી, પણ હવે સાધક દશાની પણ નથી. હવે હવે આવા શબ્દોથી વર્ણન થાય છે, બાકી તે વખતે કંઈ કે હું સર્વકર્મોથી રહી છું અને કેવળ જ્ઞાન સ્વરૂપ છું અને અમૂર્તિ પુરુષાકાર એટલે અમૂર્તિ તો એટલે પુરુષાકાર એટલે આખું એ પોતાની ભાવના. બાકી જ્યાં કઈ અને જેને શું કહે આત્માનો આકાર આવો પુરુષાકાર છે એવું નહીં બધું છે. અનિર્દિષ્ટ સંસ્થાન પુરુષાકાર છે એવું બધું નિર્દેશ ન હોય અર્ધન એના બોલ એમ અહીંયા આ તો એક કહેવાની કે આવી જે કહેવાનો હેતુ છે કે આવી શ્રેણી માંડીને પૂર્ણતાની ખાલી આ જ પર્યાયમાં થાય એમ કરીને કેવલો એના તરફ લક્ષ કરવાની નથી. પણ આ દશા જો આમાં ઘણી વાર છે ને જુદા જુદા ઘણા ઇન્ટેન્શન હોય છે, કારણ કે બીજાની તો વાત જ નહીં. જૈનમાં પણ કોઈ માને છે બધી એને માટે આ આખો નિષેધ ને એ વખતે આવું જ હોય બીજાને ન હોય એમ. તો એ બાકી અનુભવના કાળમાં સદોપયોગમાં આવો કોઈ અમૂર્તિ પુરુષાકાર વિતરાગ જ્ઞાન મૂર્તિ સ્વરૂપ પોતાના આત્માને દેખે છે એટલે એમાં લીન એકાકાર છે. અને આવું શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરીને જો આ શ્રેણી માંડીને આખી ત્યાંની વાત ઓલી શરૂઆત કરી આગળની વાત. અને શુક્લ ધ્યાન ચાર પ્રકારના છે એમાં અહીંયા કેવળ જ્ઞાન સુધી પહોંચવામાં કેટલા હોય છે? બે હોય છે. બે પછી બે એ કેવળ જ્ઞાનમાં હોય અહીંયા શુક્લ ધ્યાન
છેલ્લે ચોથું.
હા એટલે બે એમાં જ હોય. પછી ચોથું થઈ પછી ચૌદમે ગુણસ્થાનથી છેલ્લું કરીને તો અહીંયા શુક્લ ધ્યાનમાં એ જો આખી કરીને અંતિમ લે એટલે શુક્લ ધ્યાન. શરૂઆત શેમાં કરી? ધર્મ ધ્યાનમાં. હવે શેમાં આવી ગઈ? શુક્લ ધ્યાન. ઉજ્જવળથી ઉજ્જવળપણથી થતી જાય છે તે શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટાવે છે. અંતર્મુહૂર્ત એના બધા ભેદ છે. આ તો એક મિનિમમ લઈને અંતર્મુહૂર્ત
શ્રેણી શુક્લ ધ્યાનો છે.
ધ્યાન શ્રેણીમાં તો શુક્લ ધ્યાન હોય પણ એ પડી શકે નહીં. અંતર્મુખમાં કેવળ નામ શુદ્ધ નહીનું આવું મહાત્મા છે. આમ કેમ લીધું આખું?
શુદ્ધ નહીંથી કેવળ શરૂઆતથી કરીને કેવળ ધ્યાન સુધી બધી
તો એની વાત શું કામ આવી? એનું મહાત્મા છે એમ કેમ? એમ
મૂળ કળશમાં એ જ કીધું તો એનું મહાત્મા કરે છે.
ના એવું તો નથી, એમાં શુદ્ધ નહીં છોડવા યોગ્ય નથી એવું લખ્યું છે.
વાતો કરશો તો છોડશો નહીં ને.
અરે ભાઈ એટલે છે એનું મહાત્મા છે એટલે છોડતો નહીં. એને એવું મહાત્મા છે કે શરૂઆત શુદ્ધ નહીંથી જે કર્યું શુદ્ધ નહીંના વિષયથી પછી આગળ શુક્લ ધ્યાનમાં શુદ્ધ નહીંનો વિષય અને પૂર્ણ થયો તો એટલા માટે એનું મહાત્મા છે કે શુદ્ધ નહીં એક સમય પણ છોડવા યોગ્ય નથી. કારણ કે એના અત્યાગે બંધ નહીં થાય અને છોડીશ તો બંધ થયા વગર. તો આ તેનું મહાત્મા છે કે છોડવા યોગ્ય નથી. બી ગેરંટેડ એસ્યોર્ડ કે શુદ્ધ નહીં નહીં છોડ તો ક્યારેય બંધ નહીં થાય. તો એનો એને પ્રૂવ કરીને દેખાડ્યું કે જો શુદ્ધ નહીંથી એના વિષયના આશ્રયથી શરૂઆત થઈ કે નહીં એ શુદ્ધ નયના વિષયની વૃદ્ધિમાં પણ આગળ થયું કે નહીં એ રીતે કરીને એ વાત આપણને કરી. તો એ રીતે શુદ્ધ નયનું આવું મહાત્મા છે. માટે શુદ્ધ નયના આલંબન વડે, ફરીથી શુદ્ધ નયનું આલંબન એટલે વિષયનું, અને બાકી આલંબન એટલે એને પ્રગટ કરીને, આલંબન એટલે આશ્રય એમ નહીં, અહીંયા પ્રગટ કરીને, અને ઓલું એનો વિષય લેતો એનો આશ્રય કરીને. જાગૃતિ હોવી જોઈએ એમને, ના એમને આમ વાવ, અરે ભાઈ એને વાપ, એમ કે તારે કઈ જવાબદારી નહી, આ તો એના જેવું કે હું ઈચ્છું એવું બધું ખરે, ઉલટાનું એમ કે એમણે આવું તો લખ્યું, આવો ખુલાસો કર્યો, આચાર્ય દેવે લખ્યું ને જે છે એમ ઉપકાર કરજે, એમ જાણે પોતે તો જાણે, અને એટલું બહુ સમજ્યું કોકે આમ કરું ને એનો કે તને પોતાને દરકાર નથી સમજ. સ્કૂલમાં આવે ત્યારે એમ કે ને ટેક્સ્ટ બુકમાં કે ના આવું કેમ લખ્યું, એમ કે ને ટીચરને કે આનું ના આ બરાબર આવું કેમ લખ્યું, કે આવી રીતે અમને તમે સમજાવો છો ને એવું બધું લખી નાખો જીવનમાં
લાગે આપણને, આપણને છે ને આમાંથી ન સમજાણવું, કોઈ કે સમજાવ્યું એમાં સમજાણું તો કે આમાં સીધો નહીં હોત તો કેટલો સારું હોત.
હા તો એ જ એને કે તમને એમ લાગે છે, એની કરતા એમ કેમ ન થતું કે આટલું લખ્યું એ પણ મારા ઉપર શું કર્યો છે, મહા ઉપકાર કર્યો છે, એ કેમ એવું ન થતું તને, અને બીજાને કહે તો એનો કે તારે કાંઈ ઉપયોગ ને તારે એવું કાંઈ નહીં, તને જેવું આ તો એના જેવું કહે છે ના આવું રસોઈ શું કામ, ના તમે અહીંયા ચોળીને કરીને પછી મને આપો, હે કાલ ઉઠીને એમ કે મને ડાયજેસ્ટ કરી દો, જેને જેની સાપેક્ષતા છે ને એ પછી મર્યાદા નહીં રાખે. તો અહીંયા આખું કે એ શુદ્ધ નયના આલંબન વડે જ્યાં સુધી કેવળ જ્ઞાન ઉપજે નહીં, આવી ધારા ત્યાં સુધી કરજે,
બરાબર,
કેવળ જ્ઞાન ઉપજે નહીં ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ જીવોએ જો શરૂઆત કરી હતી પછી સમ્યક દ્રષ્ટિ થયા, કારણ કે આમાં આવ્યું છે ને પવિત્ર ધર્મી સમ્યક દ્રષ્ટિ એટલે એને પુરુષ જીવોએ શુદ્ધ નહીં છોડવા યોગ્ય નથી. પહેલું તો શું છે, આપણે શુદ્ધ નહીં પ્રગટ કરવા યોગ્ય, અને પછી એ કોઈ છોડવા યોગ્ય એ નથી. તે સમ્યક દ્રષ્ટિ જીવોએ શુદ્ધ નહીં છોડવા યોગ્ય નથી એમ ગુરુઓનો ઉપદેશ છે. હવે એમાં શ્રી કદાચ તમે ન વાંચ્યું ને બોલ્યા હું ફરક પડે, હા તો એમાં શ્રી એમાં લખ્યું શું છે, આદર, આદર માટે. હવે બધી સ્ટાઇલ લઈને તો પેલા તો શ્રીમાન ને શ્રી બધું એ શબ્દો બધા
એમને મૌલાવી ન શકાય.
એક આનો અર્થ સરસ એ શ્રી, શ્રી એટલે ખબર છે
ભગવાન
નહીં, શ્રી એટલે લક્ષ્મી, શ્રીમાન ને શ્રી કે અહીંયા અહીંયા કેવળ ના નથી, અહીંયા તો હજી ઓલું છે ગુરુ છે, એટલે હજી સાધક દશામાં હોય, પણ જેને આત્માના આનંદ રૂપી શુદ્ધતા રૂપી જેને લક્ષ્મી એવા શ્રી ગુરુ ક્યાંય પણ હશે ને આમાં એ શ્રી ગુરુ શબ્દ હશે સમયસારમાં.
શ્રી
શ્રી શ્રી એટલે બહુ અધિકતા કરવાનો માના અર્થે અહીંયા, એટલે શ્રી ગુરુઓનો કે ગુરુ ખાલી એટલે ધારણા જ્ઞાન વાળા એવા નથી, જેને અનુભવ રૂપી લક્ષ્મી જેને એ પ્રગટિશિત એવા તેને એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. અને આ રીતે આશ્રવ અધિકારની અંતે આ દેશે શું છે કન્ક્લુઝન, શું કન્ક્લુઝન કે તારે આશ્રવથી છોડવો હોય તેના માટે એક શુદ્ધ નહીં આધાર છે, બસ શુદ્ધ નહીં નો વિષય અને શુદ્ધ નહીં, શુદ્ધ નહીં નો વિષય એને પ્રગટ કરજે લેશે, તો જેટલો જેટલો આશ્રય લીધો એટલા નવા કર્મ આવતા બંધ થશે. અને એ આખા આશ્રવ અધિકારને સમજાવવાનો કહેવાનો, આશ્રવ અધિકાર એટલા માટે નથી લખ્યો કે તને કેમ આશ્રવ થાય, નહીં તને તો થાય છે, હવે એમાં હું શીખડાવવાનું તને, અને થાય ને એવું કહીને તો તુલના તને તો પ્રોત્સાહન આપ્યું. અહીંયા કહે છે કે તને આશ્રવ થઈ રહ્યો છે, હવે કેમ અટકે તો એના માટેનો ઉપાય એક શું છે, શુદ્ધ નહીં છે એનો આશ્રય છે, એ કરીને પછી છેલ્લો શ્વાસ લેશું.